તારીખ 5/2/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 465
લક્ષણે સનાતન સ્ફુરી એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી છે. 913 પત્ર છે, 5/6/45 છે. દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને આખું એક વચન તો એક પેરેગ્રાફ જેટલું લંબા લખાયેલું છે, પણ ઉપયોગમાં સ્થિર થવાય તે ભાવના, તે ચિંતવના અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે, એટલું કહેવા માટે આખો વિસ્તાર કર્યો છે. છેલ્લી વિધિઓ છે, જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતન અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે, એટલું કહેવા માટે વિસ્તાર કર્યો છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને સ્વરૂપમાં સ્થિર થવા માટે વેદજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી એ વિષય સમયસાર આદિ પરમાગમોમાં આચાર્ય મહારાજે સર્વત્ર એ જ વાત કરી છે. આખા સમયસારમાં તો એ જ વાત ચાલી છે કે વેદજ્ઞાન કરવું મોક્ષુએ મોક્ષાર્થીએ, અને મોક્ષાર્થી થઈને જો વેદજ્ઞાન કરવામાં આવે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય, આત્મામાં પરિણામ સ્થિર થાય, સહજપણે સ્થિર થાય. તો એ આત્મામાં સ્થિર થવા માટે આત્માને જુદો પાડવો એ જરૂરી છે. જુદો પાડવો એટલે ભાવથી જુદો પાડવો એ જરૂરી છે. પદાર્થે કરીને, દ્રવ્ય કરીને આત્મા કોઈ શરીરથી કે રાગથી મિશ્રિતપણાને પામ્યો છે, શેરભીર થઈ ગયો છે એવું બન્યું નથી. આત્મા આત્મા રહ્યો છે, શરીર શરીર રહ્યું છે, રાગાદી રાગાદી રહ્યા છે, તેમ છતાં પણ અનુભવ વિપરીત છે એનો. અનાદિથી જીવને અનુભવ એવો વિપરીત છે કે પોતે શરીર રૂપે થયો છે, શરીર પિતા સ્વરૂપે છે, અને રાગાદી પણ મારામાં થાય છે, હું રાગને કરું છું, અને તન્મય થઈને દેહમાં અને રાગમાં તન્મય થઈને એકરૂપ થઈને ભાવથી પરિણમે છે. તો ભાવથી જુદો પાડવો છે, ભાવથી એકરૂપ થઈને પરિણમે છે માટે ભાવથી જુદો પાડવો છે. કેવી રીતે જુદો પાડવો એ રીતનો અહીંયા વિષય ચાલે છે. પાડી દીધે આ પેરેગ્રાફમાં જુદા પાડવાની રીત, આત્માને ભિન્ન કરવાની રીત શું છે, વિધિ શું છે એ વિષે અહીંયા ચર્ચા કરી છે. કે ઉપયોગ લક્ષણેથી જુદો પડે, જુદો પડે તો ક્યાંથી પડે? ઉપયોગ લક્ષણ સિવાય, જ્ઞાનના પર્યાય સિવાય, જ્ઞાનના વ્યાપાર સિવાય જુદા પાડવાનું બીજું કોઈ લક્ષણ નથી અને બીજું કોઈ સાધન પણ નથી. આ એક જ સાધન છે. ત્રણેય કાળે જ્ઞાન લક્ષણથી જ આત્મા જુદો પડે છે. જે કોઈ જેને ભેદ જ્ઞાન થાય છે, ભૂતકાળમાં થયું, વર્તમાનમાં થાય છે કે ભવિષ્યમાં થશે, એ બધાને ઉપયોગ લક્ષણ સિવાય ભિન્ન પાડવાનું કોઈ સાધન નથી, કોઈ કારણ નથી. એટલા ખાતર જ સમયસારમાં એ જ હેતુથી આત્માને જ્ઞાન માત્ર કહીને કહેવામાં આવ્યો છે. અને એનો ખુલાસો પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય મહારાજે કર્યો કે આત્માને જ્ઞાન માત્ર એવો વ્યપદેશ કેમ કરવામાં આવે છે. વ્યપદેશ એટલે કથન, શબ્દ માત્ર છે વ્યપદેશ. આત્માને જ્ઞાન માત્ર એમ કેમ કથન કરવામાં આવે છે કે જુદો પાડવો છે, લક્ષણથી લક્ષણને ઓળખાવીને જુદો પાડવો છે એટલા માટે. અને એ જ વાત બધા જ્ઞાનીઓ પોતાના અનુભવથી કરે છે. તો આખો શ્લોક લીધો છે કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. આત્મા તો જ્ઞાન છે, પોતે જ્ઞાન સ્વરૂપે હોવાથી જ્ઞાનથી જ્ઞાનથી ભિન્ન કેમ હોય? જ્ઞાનથી તો અભિન્ન જ હોય, છતાં આ જીવ પોતે જ પોતાને ભૂલી ગયો હોવાથી, વિસ્મરણ કરી ગયો હોવાથી આખા જગતને પોતા રૂપ કરે છે. એક પોતાને વિસ્મરણ કરીને શું કરે છે કે આખા જગતને પોતા રૂપ કરે છે, નવી સૃષ્ટિ રચે છે. આ શરીર મારું, આ શરીરના સગા સંબંધીઓ બધા મારા, આ ઘર મારું, આ ગામ મારું, આ દેશ મારો, અને આ બધી દુનિયા મારી, આખા જગતને પોતારૂપ કરે છે. એક પરમાણુમાં પોતાપણું કરે એ આખા જગતમાં પોતાપણું અભિપ્રાયથી કરે છે. અને અભિપ્રાયને તપાસીને જ્ઞાનીઓએ એમ કહ્યું કે આખા જગતને પોતારૂપ કરે છે, એટલે એને પોતાની દુનિયા રચી છે, દુનિયા બનાવી. કેવી દુનિયા બનાવી? કલ્પિત દુનિયા બનાવી. એક પરમાણુ એનું સગું થવાનું નથી, છતાં પણ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એવી દુનિયા પોતે બનાવી અને એ દુનિયામાં ભાવથી ભ્રમણ કરીને પછી દ્રવ્ય પણ ભાવ ભ્રમણ કરે છે અને અનંતકાળથી દુઃખી થાય છે. બીજું શું થાય? એમાં પોતાનું કરવા માંગે અને પોતાનું ન થાય તો શું થાય? કે આકુલતા સિવાય બીજું કાંઈ થાય નહીં. હા, એ સંયોગો એટલે એને કઈ અધૂરું પોસાતું નથી. જેટલું આવે તો બધું અધૂરું જ રહે છે, અધૂરું એને પોસાતું નથી. આમના આગળ વધી જાય છે, સરવાળે કઈ હાથમાં આવતું નથી. મૃગજળની જેમ કઈ હાથમાં આવતું નથી, દોડી દોડીને થાકે અને દુઃખી થાય. એ જુદો પાડવા માટે વાત કરે છે. ઉપયોગ લક્ષણથી આત્મા તો સદાતન સ્ફુરિત છે. સ્ફુરિત છે એટલે સ્ફુરાયમાન થઈ રહ્યો છે. શું? જો આત્માને સંભાળવો હોય તો, આત્માની સંભાળ કરવી હોય તો આત્માની સ્ફુરણા તો ચાલુ જ છે અને તે ઉપયોગ લક્ષણથી ચાલુ છે. ઉપયોગ લક્ષણથી ઓળખાય છે, ઉપયોગ લક્ષણથી જુદો પડે છે અને ઉપયોગ લક્ષણ દ્વારા જ સ્વરૂપમાં સાવધાન થવાય છે. બધુંમાં સાધન એક જ છે, ઉપયોગ. ઉપયોગથી પકડમાં આવે આત્મા, એ પણ વેદનથી લેસાયા. ઉપયોગમાં પણ શું લેવું? વેદન લેવું. કેમ કે અહીંયા ઉપયોગ કોને જાણે છે એ સવાલ નથી. ઉપયોગ સામાન્ય લેવો છે. ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય, ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર. એનાથી આત્મા સનાતન એટલે ત્રણેય કાળે, સનાતન એટલે ત્રણેય કાળે સુરાયમાન થઈ રહ્યો છે. એ આત્માને દેહથી એટલે જે શરીરનો સંયોગ થયો છે તેનાથી, કર્મ શરીરથી એટલે જે નસીબનો સંયોગ થયો છે તેનાથી. આમ કર્મના પરમાણુ ન પકડાય, પણ નસીબને બધા સમજે છે. આપણું નસીબ આવું છે, માટે શરીર આવું છે. શરીરમાં સાતા અસાતા પણ નસીબ આધીન છે, પૂર્વકર્મ આધીન છે. જન્મતાની સાથે જ રોગ હોય છે કોઈને, કેમ કે પૂર્વકર્મ એવો લઈને આવ્યો છે. કોઈ ગમે એવો અપચ્ય ખાય છે તો પણ તંદુરસ્ત રહે છે, કેમ કે પૂર્વકર્મ એવો લઈને આવ્યો છે. ગમે તે હો, અહીંયા એ વિષય છે કે એનાથી તું ભીન છો, એમ અવલોકન કરવાની દ્રષ્ટિ સાધ્ય કરવાની છે. અહીંયા અવલોકન શબ્દ વાપર્યો છે, જે જ્ઞાન છે ને એ શબ્દ અવલોકન લીધો છે, વિચાર શબ્દ અહીંયા નથી લીધો. તેજસ્કરણ પણ શરીર પણ કોઈને દેખાતું નથી, પણ બધા પરમાણુ જીવની સાથે સંબંધ ધરાવે છે. ત્રણેય પ્રકારના, ત્રણ પ્રકારના શરીર છે. આ જે ઔદારિક શરીર છે, અત્યારે જે શરીર દેખાય છે એને ઔદારિક શરીર કહે છે. એક તેજસ શરીર છે અને એક કર્મ શરીર છે, એમ ત્રણ પ્રકારના શરીરને સંયોગ છે. શરીરના સર્વ પ્રકારના શરીરથી આ આત્મા ભિન્ન છે. શેના વડે ભિન્ન છે? ઉપયોગ લક્ષણ વડે ભિન્ન છે, એમ અવલોકવું છે, એમ વિચારવું નથી. અને એ અવલોકનની દ્રષ્ટિ સાધ્ય કરવી એટલે દ્રષ્ટિકોણ સાધ્ય કરવો. શું? એમ જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો, એટલે અહીંયા પ્રયોગ કરવાનો વિષય ચાલ્યો. આમ તમે સમજો એમ નથી કહેતા, દેહથી આત્મા ભિન્ન છે એમ સમજો એમ નથી વાત કહેતા. સમજવાનું તો એમ આવી જ ગયું, પણ સમજવા માટે કામ થયું એમ નથી. સમજીને એમાંથી ભિન્ન અવલોકન થાય અને એ અવલોકન થવાનો દ્રષ્ટિકોણ સાધ્ય થાય. સાધ્ય ક્યારે થાય? કે વારંવાર અવલોકન કરવાનો પ્રયાસ કરવામાં આવે તો, પુરુષાર્થ કરવામાં આવે તો. અવલોકનના પુરુષાર્થથી અવલોકનનો દ્રષ્ટિકોણ સાધ્ય થાય છે. ફરી છે, દેહાદિથી ભિન્ન અવલોકન કરવાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે, વારંવાર પ્રયાસ કરવામાં આવે તો દેહાદિથી ભિન્ન ઉપયોગ મળે, ઉપયોગ સ્વરૂપ આત્મા ભિન્નપણે અવલોકન ના આવે છે. જો પ્રયાસ કરવામાં આવે તો. અહીંયા એક પ્રશ્ન થાય, તો વાત તો ઠીક છે કે જો પ્રયત્ન કરવામાં આવે તો ભિન્ન પડે, પણ પ્રયત્ન કરવો કેવી રીતે? આ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય, તો એનો ઉત્તર દેશે કે તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી સાતા અસાતા રૂપ અનુભવ વિદા વિના રહેવાનો નથી. ત્યાં સુધી અભંગ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, એમ કહે છે. કેવો આત્મા લીધો? તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા. તે આત્મા એમનો લીધો, ચૈતન્યાત્મક જેનો સ્વભાવ છે એવો આત્મા, એમ ચેતનાથી જુદો પાડ્યો. ચેતના એટલે અનુભવથી જે ચેતે તેને ચેતક કહેવામાં આવે, અને એ ચેતવાની પ્રક્રિયાને ચેતના કહેવામાં આવે છે. શું? અને એના ગુણને ચૈતન્ય કહેવામાં આવે છે. આત્મા ચેતક છે, ચૈતન્ય એનો ગુણ છે, અને ચેતે એવી ચેતના એની પર્યાય છે. ત્રણ પ્રકારની ચેતના છે, જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના. તો સાતા અસાતાને વેદે છે એ કર્મફળ ચેતના છે, હરક્ષોકને વેદે છે તે કર્મફળ ચેતના છે. વેદે છે એમ કહો કે અનુભવે છે એમ કહો? એ ચેતના કહીને અનુભવવાનો વિષય લીધો. ચૈતન્યાત્મક સ્વભાવ એટલે અનુભવ કરવાનો જેનો સ્વભાવ છે એમ કહેવું છે, તે અનુભવ કર્યા વિના તો રહેવાનો નથી. કોનો અનુભવ કરશે? કે સાતા અસાતાનો અનુભવ કરશે. ત્યાં સુધી અનુભવ સાતા અસાતાનો કરશે કે જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી, એમ કહેવું છે. તો એ ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા, એટલે અનુભવ કરવાનો જેનો સ્વભાવ છે એવો આત્મા, અથવા અનુભૂતિ સ્વરૂપ એવો આત્મા, લક્ષણ ચેતના લક્ષણ છે, ચેતનું અનુભવ્યું એનું લક્ષણ છે. જ્ઞાન ઉપરથી, ઉપયોગ ઉપરથી ચૈતન્ય ઉપર આવી ગયા, કેમ કે સીધો અનુભવને કોઈ પકડતા નથી. એટલે પેલા ઉપયોગથી વાત કરીએ, જે જ્ઞાન છે કે નહીં તારામાં, ઉપયોગ લક્ષણે જ્ઞાન છે કે નહીં તારામાં, તેનો સ્વભાવ શું? અનુભવ કરવાનો સ્વભાવ, ચૈતન્યાત્મક સ્વભાવ છે. અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિરંતર એ વેદક સ્વભાવ વાળો હોવાથી, અનુભવ કરવાના સ્વભાવ વાળો હોવાથી શું? હા, બે આવી જાય છે. કારણ કે સ્વભાવ વાળો છે તે લક્ષ્ય છે, અને અનુભવ કરવો તે અનુલક્ષણ છે. અનુભવ લક્ષણથી આત્મા અનુભૂતિ સ્વરૂપ ગ્રહણ થાય છે. અનુભૂતિ સ્વરૂપ એવો આત્મા અનુભવ લક્ષણથી ગ્રહણ થાય છે, બીજી રીતે ગ્રહણ થવા યોગ્ય નથી. એટલે સ્વસંવેદ અને સિદ્ધત્વ આપ લીધો. લક્ષણ લક્ષણની ચર્ચા કરી ગયા પરિશિષ્ટમાં સમયસારની અંદર, ત્યારે આત્મા સ્વસંવેદ અને સિદ્ધત્વ પ્રસિદ્ધ જ્ઞાન, જ્ઞાન તો પ્રસિદ્ધ છે પણ કેવી રીતે પ્રસિદ્ધ છે? કે સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, અને સ્વસંવેદનથી એની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ થાય છે એટલે અનુભવમાં પ્રાપ્તિ થાય છે. અનુભવમાં પ્રાપ્તિ થાય છે એટલે પોતાની ભિન્ન હયાતીનું ગ્રહણ થાય છે, અથવા ભિન્ન અસ્તિત્વનું ગ્રહણ થાય છે, એમ કહેવું છે. કૃપાલુભાઈ આ વાત છેલ્લે 33મા વર્ષમાં ચૈતર્વેદ ચોથે કરી છે, એક વર્ષ પહેલા લખાયેલો કાગળ છે, ધ્યાન પહેલાના 34મા વર્ષના ચૈતર્વેદ પાછળ દોરી લેઠ્યો છે. શું? બરાબર એક વર્ષ પહેલા કાગળ લખાણો છે, અને એ પહેલા આખા ગ્રંથમાં અનેક પત્રોની અંદર એમણે સત્પુરુષની પ્રત્યક્ષતા ઉપર બહુ વજન આપ્યું છે. એટલા માટે એ વજન આપ્યું છે કે આ જે આત્માને ઓળખવાની અને ભેદજ્ઞાન કરવાની કાર્ય પદ્ધતિ છે એ કોઈને સત્પુરુષની ઓળખાણ થયા સિવાય અહીં સુધીની યોગ્યતા હોતી નથી. આવું ભેદજ્ઞાન કરીને આત્માને ઓળખે અને આવું ભેદજ્ઞાન કરીને આત્માનો અનુભવ કરે એવું બનતું નથી, બની શકતું નથી. એટલે આખા પત્ર, આખા ગ્રંથમાં એ વિષય તો ચાલી ગયો છે, એ વિષય અપેક્ષિત રાખીને સમજવાનું છે. નહીતર એમ થાય કે ચાલો આપણે આ જાતનો વારંવાર પુરુષાર્થ કરીએ ભેદજ્ઞાનનો, પણ એમ ભેદજ્ઞાનનો પુરુષાર્થ કોઈને સફળ થતો નથી. કેમ કે ગુરુદેવ પ્રત્યક્ષ હતા, કે જેને ઓળખાય ને, જયારે ગુરુદેવ પ્રત્યક્ષ હતા ત્યારે જેમણે ગુરુદેવને ઓળખા અને પ્રયત્ન કર્યો, એટલે 273માં એમ કીધું ને આત્માને મેળવણી કરી લેવી જોઈએ. આજે પાછળ જેને લખ્યું 279 પાનું છે, વેદપુરાણ પુરુષ. શું એ પુરાણ પુરુષ એટલે શું? અનાદિનો જે આત્મા છે એને પુરાણ પુરુષ કહેવામાં આવે છે. આત્મા છે એ ઘણો પુરાણો છે એટલે એને પુરાણ પુરુષ કહે છે, અને પુરાણની અંદર પણ એની વાતો કરી છે, એને સમજાવવા માટે પુરાણ લખા છે, માટે એ પુરાણનો પુરુષ છે. જેને આપણે કહ્યું ને ભાઈ કે આ નાટકનો હીરો આ છે, એને કેન્દ્ર સ્થાનમાં રાખીને બધા પ્લોટ ભજવવામાં આવે છે. બધા પુરાણો ને બધા ગ્રંથ નો મુખ્ય નાયક કોણ છે? આત્મા, માટે પુરાણ પુરુષ છે. અને તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. સત્પુરુષ મળ્યા એટલે આત્મા મળી ગયો એમ કે છે. સત્પુરુષ અન્ય દ્રવ્ય છે, હિન દ્રવ્ય છે, અને આત્મા સ્વદ્રવ્ય છે એમ ન કહ્યું. અહીંયા અમે તો તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ જોતા નથી, કેમ કે તું ત્યાં પ્રગટ કરતો છો. જયારે કોઈ સત્પુરુષ ની ઓળખાણ થાય છે ત્યારે તેમની સમ્યક પ્રતીતિ આવે છે અને તેમના પ્રત્યે અચળ પ્રેમ આવે છે, અને એને લઈને એમાં એમના પ્રત્યે ઐક્ય ભાવ વર્તે છે. એ ઐક્ય ભાવ વર્તે છે એટલે ભેદભાવ નથી રહેતો. એટલે એમ કહેવું છે કે તારામાં અને આત્મામાં કાંઈ ભેદ જોતા નથી, ભેદ હોય એને સમજતા નથી. અમારી તો આ હાલત છે. છતાં માનો કે તું જુદો છો તો તારા કરતા અમને સત્પુરુષો જ વિશેષ લાગે છે. હવે તારે શું કહેવું? હું આત્માને એમ કે છે કે તારા કરતા તો અમને સત્પુરુષ વિશેષ લાગે છે. હેતુપૂર્વક લખ્યું છે, કારણ કે તું પણ તેને આધીન રહ્યો છો. એ સત્પુરુષની દ્રષ્ટિના કબજામાં તું પડ્યો છો, તારા ઉપર કબજો એને જમાવ્યો છે. તો તું મોટો કે સત્પુરુષ મોટો હશે નક્કી તો. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તમે ઓળખી શક્યા નહીં. આત્માને ભિન્ન દ્રવ્ય કરીને સંબોધન કરે છે. તું તું કરીને એને સેકન્ડ પર્સનમાં લીધો છે, હું કરીને ફર્સ્ટ પર્સનમાં નથી લીધો. અહીંયા આત્માને સેકન્ડ પર્સનમાં લીધો છે. શું કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તમે ઓળખી શક્યા નહીં, આ વસ્તુ સ્થિતિ છે. અને એ તારું દુર્ઘટપણું, કારણ કે કઠણાઈ છે. તને સીધો ઓળખાવ, તું સીધો ઓળખાતો નથી. ઉપયોગ લક્ષણે પ્રસિદ્ધ હોવા છતાં તું સીધો ઓળખાતો નથી, એ તારું દુર્ઘટપણું છે, કઠણાઈ છે. અમને સ્વરૂપ સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે કે તને ઓળખવા માટે અમારે વાયા સત્પુરુષ આવવું પડે છે, બીજો અમારો રસ્તો જ નથી આમાં. શું તો પછી અમને એમના પ્રત્યે વિશેષ પ્રેમ આવે છે, કારણ કે તું વશ છતાં પણ તેવો ઉન્મત નથી. આવો મહાન પદાર્થ જેની દ્રષ્ટિના કબજામાં પીડ્યો છે છતાં એ ઉન્મત થતા નથી. પૈસાથી માણસ છકી જાય છે ને, તો કે અનંત આત્મામાં તો અનંત ગુણની લક્ષ્મી છે છતાં એ ઉન્મત થતા નથી. અને તારાથી પણ સરળ છે, ભલે સહેલાઈથી ઓળખાય છે, પણ એટલો સરળ નથી કે સહેલાઈથી ઓળખાય જા. એ સહેલાઈથી ઓળખાય એવા છે તારા કરતા, કેમ કે એમનામાં પ્રગટ તું વર્તે છો, અહીંયા અંદર અપ્રગટ છે. માટે હવે તું કહે તેમ કરજો, ન્યાય તારા તને સોંપીએ છે, તું ન્યાય કર. હવે અમે સત્પુરુષને વિશેષ માનીએ તો કઈ ખોટું થાય છે? કઈ ખોટું થતું નથી. તારે જ એમ કહેવું પડશે કે તું સાચું કર, તારી વાત સાચી છે એમ તારે કહેવું પડશે. એમ કે શૈલી કરી છે. મૂળ વાત એમણે એ સમજાવી છે કે સત્પુરુષને ઓળખ્યા વિના આત્માને પુરાણ પુરુષને ઓળખી શકાતો નથી. એ વાતની અપેક્ષા રાખીને સબ્જેક્ટ ટુ કન્ડિશન. નહીં, આ સંયોગ દર્શન કેમ થાય એ વાત છે. હા હા, એ પત્ર તો સંયોગ દર્શન થયા પછી લખો છે. સંયોગ દર્શન થયા પછી પહેલો પત્ર આવ્યો 165 નંબરનો, આ તો 213માં વાંચો આપણે. સંયોગ દર્શન થયા પછી જ લખાયેલો છે. એ તો જે સંયોગ દર્શન પહેલા લખ્યું હોય એ જો ખોટું હોય તો સંયોગ દર્શન થાય નહીં. એમને કે સમ્યક દર્શનનું કારણ છે કાર્યને સ્વીકારવું અને કારણને ન સ્વીકારવું, એ વિપરીતતા છે. કાર્ય કારણ બંનેને સ્વીકારવા. તમારે ફળ જોઈએ છે પણ વૃક્ષ જોઈતું નથી, વૃક્ષ જોઈએ છે પણ મૂળ જોઈતું નથી. કે બીજ તો બીજ અને મૂળ વિના પણ વૃક્ષ મળે નહીં, વૃક્ષના ફળ પણ મળે નહીં. મુમુક્ષુ દશા, તેમાં પણ યથાર્થ મુમુક્ષુ દશા એ સિદ્ધ પદની પાયાની વીજ છે, ફાઉન્ડેશન સ્ટોન છે. અને એ યથાર્થ દશા કૃપાળુદેવને સમ્યક દર્શન પહેલા પ્રગટ થઈ હતી, એની સાબિતી એ છે કે એમને પછી સમ્યક દર્શન થયું છે. નહીતર નામધારી મુમુક્ષુ તો બધા કહેવાય, પણ સમ્યક દર્શન પ્રગટ કરે એ મુમુક્ષુ સાચા, ન પ્રગટ કરે તે સાચા નહીં. એ રીતે વિચારવું જોઈએ. પોતે સમ્યક દર્શન પ્રગટ કરે ને સાચું મુમુક્ષુ પણ હોય નહીં, અને સાચી મુમુક્ષુતાને ન સ્વીકારે તો એ સમ્યક દર્શનને પણ સ્વીકારતો નથી. એમ થઈ જાય. ઠીક છે, પ્રશ્ન કાઢ્યો. ગોટો ચાલે છે આપણામાં, આપણે તો એ ગોટો ચાલે છે. આ તો સમ્યક દર્શન પહેલા તો મિથ્યાત્વ અવસ્થા ગણાય ને, મિથ્યાત્વ અવસ્થા બધી સરખી નથી. જે મિથ્યાત્વ અવસ્થામાં સમ્યક દર્શનનું કારણ ઉત્પન્ન થાય છે અને જેના તારો રૂપે સમ્યક દર્શન પ્રગટ થાય છે તે પણ વંદન કરવા યોગ્ય છે અને પૂજન પૂજવા યોગ્ય છે. બીજું 751માં એક જગની સંકિતના કારણને સંકિત કહેવું, તેનો સ્વીકાર કરવો, તેનો આદર કરવો, તેનો સત્કાર કરવો અને તેની ભક્તિ કરવી, એવા બધા વચનો લખ્યા છે. શું કે છે અહીંયા કે તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી, અનુભવ કરવાનો જેને સ્વભાવ હોવાથી, અનુભૂતિ સ્વરૂપ હોવાથી, જ્યાં સુધી શબ્દ અધ્યાર છે જ્યાં સુધી અગંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અગંધ દશા એટલે ક્યાંય પણ બહારના ઉપયોગ પ્રતિબદ્ધતાને ન પામે એને અગંધ દશા કહે છે. અસ્થિથી લઈએ તો એ નાસ્તિવાચક વચન છે. સ્વરૂપમાં ઉપયોગ પ્રતિબદ્ધપણાને પામે તેને અબદ્ધ દશા કહેવામાં આવે છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એ અબદ્ધ દશા છે. કેમ કે પછી એમને ક્યાંય એ ઉપયોગ બહાર બંધાણો નહીં, બહાર રોકાણો નહીં. એવી દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ બીજા વિના રહેવાનો નથી. શા માટે એમ કહ્યું કે જેને પત્ર લખ્યો છે એવા ભાગ્યશાળી રનવાળી ભાઈ ઉમેદરામ વધારેના છે. શું ભાગ્યશાળી છે કે આવો પત્ર એમને લખ્યો છે? એને અસાતા વિજ્ઞાનનો ઉદય છે. અને આ સંસારમાં કોઈ પણ પ્રાણી અસાતા વિજ્ઞાનને વેદવા માગતો નથી. પીડા થાય ને દુઃખ થાય એ કોઈને કરવું નથી. જરાય જેને ગમે કાંટો વાગે ને એની વેદના કોઈને નથી જોતી. તો છરી વાગે કે બીજું કાંઈ થાય, ઓપરેશન થાય કે તો વેદના કોને ગમે? વેદના કોઈને જોતી નથી. તો કે તું જ્યાં સુધી અગંધ દશાને ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તમે વેદનાને વિજાવીના રહેવાનું નથી. પરાણે વેદવું પડશે, નહીં જોતું હોય તો પણ વેદવું જ પડશે પીડાને. એમાંથી છૂટવાનો ઉપાય કરવો હોય તો છે ખરો, આ ઉપાયની વાત છે. પીડા ન જોતી હોય, પીડાનું દુઃખ ન અનુભવ કરવો હોય તો પીડા પીડામાં રહી જાય અને દુઃખનો અનુભવ ન થાય. પીડા થાય ત્યારે પણ દુઃખનો અનુભવ ન થાય. સરવાળે તો પીડા મટી જશે, અશરીરી થઈ જઈશ. સિદ્ધપદમાં અશરીરી થઈ જશે કે શરીરની પીડા સાતા સાતા આવશે જ નહીં. એ પહેલા પણ સાધક દશા છે ત્યાં સુધી, શરીરનો સંયોગ છે ત્યાં સુધી સાતા અસાતા આવ્યા વિના રહેવાની નથી. તો એ સાતા અસાતાનો ઉદય હોય ત્યારે પણ એનો અનુભવ ન થાય એવી આત્મા પોતાના પરિણામની કેળવણી કરી શકે છે. કરવા ધારે તો એવો પણ ઉપાય છે, વિતરાગ માર્ગનો એનો ઉપાય છે એમ કે છે. એટલે દ્રષ્ટિ સાધ્ય કરવાની વાત કરી, એ દ્રષ્ટિકોણ સાધ્ય કર, ભિન્નપણાનો દ્રષ્ટિકોણ સાધ્ય કર. જો શરીરથી ભિન્નપણાનો દ્રષ્ટિકોણ સાધ્ય નહીં કરવામાં આવે તો સાતા સાતા વિદ્યા વિના ભોગવ્યા વિના તારે છૂટકો. હોસ્પિટલમાં જઈને બધું ભોગવ્યા વિના ચાલે. હમણાં હું મુખ્ય હોસ્પિટલમાં ગયા હતા જોવા ત્યાં મુંબઈમાં, તો કેમ છે ઓપરેશન થઈ ગયું, પીડા કેમ છે? કે પીડા તો ઘણી છે, કે શું કરીએ, કંઈક એવું પીડા ન થાય એવું કંઈક સંભળાવે. વાત એવી છે કે થોડીક પ્રેક્ટિસ મારો અભ્યાસ ન કર્યો હોય, અંદરનો પુરુષાર્થ ન કર્યો હોય તો અચિંતે તો સીધું કાંઈ એમાં લાગે. પીડા જેટલી બધી હોય તો ઉપયોગને ખેંચી જ લ્યો. આત્મા જ્ઞાયક છે, હું હેન્ડલીઓ પણ એ બધું પડી રહ્યું વખતે. એટલી પીડા હોય, એટલી પીડા હોય તો ઉપયોગને એની અંદર ખેંચાવને તન્મય થઈ જાય. એટલી શક્તિ જ ન હોય, વિચાર જ્ઞાનમાં એટલી શક્તિ નથી જેટલી અનુભવ જ્ઞાનમાં શક્તિ છે. એ અનુભવ છે એ બળવાન છે, વિચાર કરતા અનુભવ બળવાન છે. એટલે વિચાર છે એ ત્યાં કામમાં નથી આવતો. શોધ વિચાર કામમાં આવે તો એ કાંઈ કામમાં નથી આવતો. એટલા 24 કલાક પીડાની અંદર લીન થઈ જવાય છે. શું થાય શું પણ પહેલા તો આ બધું અભ્યાસ કરવો પડે છે, અવલોકનનો અભ્યાસ કરીને દ્રષ્ટિ સાધ્ય કરવી પડે છે. એ દ્રષ્ટિ પછી વારો આવે, નહીં તો એમને સુધુ એમ કોઈ માને કે દુઃખ પડશે ત્યારે આત્માને સંભાળી લેશું, મૃત્યુ આવશે ત્યારે આત્માને સંભાળી લેશું, એ વાતમાં કાંઈ માલ નથી. પરંતુ પીડાની અંદર એટલો બધો અનુભવમાં, પીડાના અનુભવમાં લીન થઈ ગયું છે કે ફરીને એવી પીડા થાય એવા કર્મ ત્યાં બંધાશે. પછી ત્યાં શું પરિસ્થિતિ થાય છે? એવી જ પીડા, એથી વધારે પીડા ફરીને થાય એવું કર્મ ત્યાં બંધાય છે. એટલે છૂટવાનો આરો વારો જ નહીં. પીડા થાય ભોગવતા ફરીને પીડા થાય એવા કર્મ બાંધે. જીવો દશા કેવી રીતે છૂટી ગઈ? એવી પરિસ્થિતિમાંથી નાની પુરુષો નિષ્કારણ કરુણાથી આ ઉપાય બતાવે છે કે અત્યારે હાદો હારો છો, જરા ખંભાળી લો તમે અને ભિન્નપણે અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી લે. નહીતર પછી વારો તો એ જ છે, બીજો કોઈ દુઃખ ભોગવવા સિવાય બીજો વારો નથી. આ તો હજી ઓછું છે, ચીની ગતિમાં તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે. જ્યાં સુધી અન્ય દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા સાતારૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. એમ નિશ્ચય કરીને, એવો નિર્ણય કરીને હવે આગળ ચાલવાનું છે. એવો નિર્ણય કરીને ઉદાસીન થઈ જાય. શાનાથી ઉદાસીન થાય? તમે ભાવ લીધો જે સુભાષુ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા સાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ ગયા. આ સુભાષુ રાગ છે, પરિણામ ધારાની પરિણતિ રૂપ રાગ છે. એ સ્વદ્રેવની પર્યાય અને સ્વદ્રેવની પર્યાય વચ્ચેનું જોડાણ કરવા વાળો કુલ છે. બે દ્રેવ તો ભિન્ન ઉભા છે, જોડાણ શેનાથી કરે છે? રાગથી કરે છે. એ રાગ છે, એ સાતા સાતારૂપ પરિણામ ધારા છે. એના પ્રત્યે ઉદાસીન થઈ ગયા. સાતા સાતારૂપ જે રાગ દ્વેષના પરિણામો છે તેના પરથી ઉદાસીન થઈ જાય. ઉદાસીન થઈ જાય એટલે ભીંડ પડે તો ઉદાસીન થાય, ભીંડ ન પડે તો ઉદાસીન થાય નહીં. જ્યાં સુધી એની અપેક્ષા છે ત્યાં સુધી ઉદાસીનતા નથી. ઉદાસીનતા ઉપેક્ષા રૂપ છે અને ઉપેક્ષા અપેક્ષાથી વિરુદ્ધ પરિણામ છે. એટલે જ્યાં સુધી અપેક્ષા છે, અને અપેક્ષા શું હોય છે, જીવને મને પીડા ન થાય ને સાતાડીએ તો હારો, શું તો સાતા છે એ પણ વેદની કર્મની પર્યાય છે, અને અસાતા છે એ પણ વેદની. તો અપેક્ષા શેની કરી, વેદની અપેક્ષા કરી. વેદનીમાં મને અસાતા ન હો ને મને સાતા હો, એવી થયું એનું. તો એવી સાતાની અપેક્ષાથી કયું કર્મ બંધાય? બંધાય કેવું બંધાય? અસાતા વેદની બંધાય. હું તંદુરસ્ત હોઉં તો સારું, મને કોઈ પીડા ન થાય તો સારું. કયું કર્મ બંધાય? અસાતા વેદની કર્મ બંધાય. ઈચ્છા કરે સાતાની અને કર્મ બાંધે અસાતાનો. કરવા જેવું જ ખરું, ધર્મદાન. અસાતા વેદની નો ઉદય હશે કેવી રીતે ધર્મદાન કરીશ? તો અસાતા વેદની નો ઉદય આવશે તો કર્મ બાંધ્યું અસાતા વેદની, પછી કેવી રીતે ધર્મદાન? તો ધર્મદાન નું કેમ રેખા દવામાં? ધર્મદાન કરવા માટે સાતા વેદની જોઈએ છે, પણ બાંધે છે અસાતા એનું શું? એમ પ્રશ્ન છે. જીવને ભાન નથી, બેભાન એવો જીવ ચૂલમાંથી ચૂલમાં પડે છે. ગુરુદેવ સર્પને દ્રષ્ટાંત આપતા હતા, એક સર્પ ઉપર ફૂજાતો હતો માળવામાંથી, નીચે ચૂલ હતી, ધુમાડા લઈ ગયો એટલે પીડ્યો, કડાઈમાં તેલની કડાઈમાં પીડ્યો, એનું ફળફળતું ઉમેરાતું તેલ હતું, દાજો તો ઉછળો મારીને બહાર નીકળવા ગયો, પડી ગયો ચૂલામાં, થઈ ગયું ભાઈ મળશો. એમ આ જીવ બચવા માટે પ્રયત્ન કરે છે કે મારે અસાતા ન જોઈએ, મારે અસાથાથી બચવું છે. દાબી દવા કરું, આમ કરું, આમ કરું, સાધના તંદુરસ્ત રહું, ફલાણું કરું, ફલાણું કરું, આ બધા અસાતાના કર્મ બાંધે છે. નીકળવા માંગે છે અસાતામાંથી અને પડે છે પાછો અસાતામાં. આ દશા છે. સારું સારું પૌષ્ટિક ખાવ, શરીર સારું રહીએ. શિયાળો છે ને, શું ખાવું? ચવનપ્રાસ ખાવું, શું ખાવું? એને બનાવીને દઈ જાય છે. ચવનપ્રાસ ખાવ બહુ સારું, શિયાળામાં ખાવા જેવું છે, બહુ જ છે. એ બધા અસાતા બંધાવાના કારણો છે. અને ભોગવ્યા વિના છૂટકો નથી. જેટલો સ્વાદ લીધો છે જમવા માટે, પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગ ઉપભોગનો જેટલો સ્વાદ લીધો છે, એ બધું ભોગે રોગ રહ્યમ અસાતાને ઉત્પન્ન કરવા વાળું છે. રોગની ઉત્પત્તિનું કારણ છે બધું જ. એમાં આહાર તો ખાસ, એ પણ આહાર રસ્તુલ્યો એટલે એ જ વખતે અસાતા વેદને બંધાય. રસ્તુલ્યો એટલે સાતા ઉગજે, સાતાને ભોગવે ને અસાતા બાંધે. આ દશા છે. રસ્થી ન ખાવું, સાધા વગર નહીં હાલે. એવી ચારિત્ર દશા નથી કેળવી હતી કે મહામુનિઓ જેમ ધ્યાનમાં લીન થઈ જાય ને ઉપવાસ થાય તો ખબર ન પડે બી ક્યાં નીકળી ગયો, કેટલા બી ક્યાં નીકળી જાય ખબર ન પડે. પણ રસથી ન ખાવું, રસ તોડી શકાય એ ખાવાની વૃત્તિ નહીં છૂટે, શું? પણ રસ તો છૂટી શકાશે. કેવી રીતે? કે ભીને ઉલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવામાં આવે તો રસ છૂટી શકશે. શું કહે છે? એવો નિશ્ચય કરીને જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે આત્મા સાતા સાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉપેક્ષા ઉદાસીનતા કરીને શુભાશુભ પરિણામની મીઠાશ પણ વેદે છે. અને એ રીતે સુપરિણામની મીઠાશ વેદે છે અને ક્યારેક કસાય મંદ થાય તો એની મીઠાશને પણ વેદે છે. એની અપેક્ષા રહે છે, જ્યારે વેદે છે ત્યારે એની અપેક્ષા રહે છે. એનાથી ઉપેક્ષિત થઈ દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક યોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને શું કીધું કે દેહથી ભિન્ન છે અને પોતાના સ્વરૂપની મર્યાદામાં આત્મા રહેલો છે, ત્યારે સ્વરૂપની મર્યાદા છોડીને પોતાના દ્રવક્ષેત્ર કાળ ભાવે સ્વરૂપની મર્યાદા છોડીને બહાર ગયો નથી. એવા આત્મામાં જે ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, ઉત્પાદવી 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 થયા જ કરે છે, પછી આ શુભ શુભ શુદ્ધ કોઈ પરિણામ નથી લેવા, પરિણામ માત્ર લેવા છે. શું તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો, એટલે એના ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવી લેવી. વિયોગ કરવો એટલે પરિણામનો નાશ નથી કરવો, પણ પરિણામ ઉપરની દ્રષ્ટિનો સર્વનાશ કરવો છે. એટલે શું કે જે ઉત્પાદનરૂપ પરિણામ છે એમાં હુંપણાનો અનુભવ છે, આ મિથ્યા અનુભવ છે. કેમ કે પરિણામ નાશ થાય છે, પોતે નાશ થતો નથી. પરિણામનો નાશ થાય છે અને પોતાનો નાશ થતો નથી, એ શું બતાવે છે કે પોતે પરિણામ સ્વરૂપે નથી. તો એનો એની દ્રષ્ટિ સર્વથા છોડવી, આત્યંતિક વિયોગ કરવો છે. એટલે દ્રષ્ટિમાં એનો આત્યંતિક વિયોગ કરવો છે. જ્ઞાનમાં એ પણ એ પદાર્થનો એક અંશ છે એમ જણાય ભલે, તો પણ દ્રષ્ટિમાં તો એનો આત્યંતિક વિયોગ અત્યંત નાશ કરવાનો છે. પરિણામનો પોતાપણે સર્વથા અસ્વીકાર થાય એવી દ્રષ્ટિ કરવી એ સન્માર્ગ છે, એ જીનમાર્ગ છે, એ સન્માર્ગ છે. શું? અને એ જ આત્માનો ધર્મ છે, એ જ કરવા યોગ્ય છે. ઘણી વાત લઈ લીધી, સાતા સાતા રૂપ રાગથી ભિન્નતા, દેહાદી શરીરથી ભિન્નતા અને એક સમયના ચળરૂપ પરિણામ છે એને તો દ્રષ્ટિમાંથી હાવ છોડી દે એમ કહે છે. એટલે અમે એટલું જોર ન લગાડ્યું, એમાં તો ઉપેક્ષા કરીને ઉદાસીન થાય એટલું લીધું. જ્યાં પરિણામની વાત આવે ત્યારે બહુ જોરથી વાત કરી કે એની દ્રષ્ટિ છોડી દે, તો એ હું છું જ નહીં, એક સમયની પર્યાય તો હું નથી, હું અવિનાશી આત્મા છું, શાશ્વત આત્મા છું, હું ધ્રુવ આત્મા છું, એવી દ્રષ્ટિ ગ્રહણ કરવી એનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા. શું? કેવો આત્મા છે? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય આપી દીધો છે. જ્યાં ભિન્ન પડે ત્યારે અનુભવ કેવો કેવા આત્માનો થયો કે પરમ શુદ્ધ. પરમ શુદ્ધ એટલે પરમોત્કૃષ્ટ શુદ્ધ, પૂરેપૂરો પવિત્ર, ક્યારે પણ કોઈની સાથે રાગાડી કે દેહની મલિનતા સાથે ભરેલો નથી, ભિન્ન જ રહ્યો છે. એવું પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ, ચૈતન્ય સ્વરૂપ અને પ્રકાશમય, ચૈતન્ય પ્રકાશમય, આ જળનો પ્રકાશની લાલ પીળા દેખાય નહીં, ચૈતન્ય પ્રકાશમય, ચૈતન્ય પ્રકાશ, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ છે. સ્વસંવેદન જેનો પ્રકાશ છે એવા આત્માને, એવો આત્મા કર્મ સંયોગ કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મયોગથી એટલે કર્મની સાથે જોડાતા, યોગ એટલે જોડાવું, પોતે જ કર્મની સાથે જોડાઈને સકલંક પરિણામ દર્શાવે છે. પરિણામની અંદર કલંક ઊભું કરે છે, રાગ દ્વેષ મોહ આદિ મલિન દોષ છે, કલંક છે. નિર્દોષ એવા પરમાત્માને કર્મની સાથે જોડાઈને દોષનું કલંક ઊભું કરવું એ જરા પણ અનુકૂળ નથી. સકલંક પરિણામ દર્શાવે છે. શબ્દ કેવો આવ્યો છે? નિષ્કલંક એવો આત્મા કર્મના ઉદયમાં જોડાઈને સકલંક પરિણામ દર્શાવે છે, પ્રગટ કરે છે. દર્શાવે છે એટલે પ્રગટ કરે છે. તેનાથી ઉપરામ થઈને વિરામ પામ, થાકી જા. હવે થાકી જાય એનાથી, ઉપરામ થવું એટલે વિરામ પામવું. ક્યારે વિરામ ને નિશાનો ક્યારે લે? થાક લાગે ત્યારે. આ એક વિચારવા જેવો વિષય છે કે આ જીવ ને થાક લાગે છે, જે કર્મોના ઉદયમાં જોડાઈને જે કાંઈ દૂષિત પરિણામ કરે છે એનો થાક લાગે છે કે લાગે છે? મરતી રહે છે એનો થાક થતો? આરામ લેવાનું મન થશે, વિરામ પામવાનું મન થશે. વિશ્રામ ધામ એવો આત્મા છે, એમાં વિશ્રામ લેવાનું તો મન થશે. નહી તો રાગ દ્વેષના કૂદકા ઠેકડે ઠેકડા માર્યા જ કરે છે. આમ કોઈ તો અડધી કલાક ઠેકડા માર તો પરસો ઉતરી જાય, ભાઈ સાહેબ થાકી ગયો, મારું કામ નથી આમાં. હવે ડબલું નહીં કરી શકાય. આ અનંતકાળથી રાગ દ્વેષના ઠેકડા મારે છે ને થાકતો નથી. કેટલા ઠેકડા મારવા છે એમ પૂછે. હરી થાક નથી લાગતો. થાક લાગ્યો હોય તો ઉપરામ થા, વિરામ પામતો એનાથી. વિરામ થઈ જેમ ઉપશમિત થવાય, શાંત થવાય. ઉપશમિત થવાય એટલે શાંત થવાય, થરે. ઉપશમિત થવે એટલે આત્મામાં થરે, જેમ થરાય એવી રીતે વિરામ પામીને સ્થિર થવાય, થરાય. તો ઉપયોગમાં અને સ્વરૂપમાં સ્થિર થવાય, બે શબ્દ લીધા છો. ઉપયોગમાં સ્થિર થવું એટલે શું? ઉપયોગથી ઉપયોગમાં સ્થિર થવું. સ્વરૂપ લક્ષ્ય, સ્વરૂપમાં હું પણ કરવું, તે સ્વરૂપમાં સ્થિરતા છે. અને એ હું પણ ઉપયોગ દ્વારા ભીંડ પડીને કરે છે એટલે ઉપયોગમાં સ્થિર થયો એમ કે છે. બે એક અર્થમાં છે. દ્રવ ને પર્યાય છે, પણ અહીંયા દ્રવ પર્યાયનો ભેદ લેવો નથી. તે ઉપયોગમાં અને સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, એમાં સ્થિર થઈને રહી જવાય, અચળ પણ એમાં રહી જવાય, તે જ લક્ષ્ય કરવા યોગ્ય છે. એની પહેલા લક્ષ્ય કરવા યોગ્ય છે. શું છે? કર્મ લીધા છે. એવા આજે બોલ લીધા છે, એટલા કર્મથી લીધા છે. તે જ લક્ષ્ય કરવા યોગ્ય છે, તે જ ભાવના કરવા યોગ્ય છે, તે જ ચિંતનના કરવા યોગ્ય છે, અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. છેલ્લું આ રીતે થાય. જો લક્ષ્ય થાય તો એની યથાર્થ વારંવાર ભાવના થાય. ભાવના એટલા માટે લીધી છે, રાગ નથી લીધો અહીંયા. એનો વારંવાર સ્વરૂપનો રાગ કરવો, વિકલ્પ કરવો એમ નથી લીધો. ભાવના અને રાગમાં ફરક એ છે કે ભાવના પુરુષાર્થ સહિતનો પર્યાય હોય છે. જ્યારે રાગ છે એ કેવળ વિકલ્પ છે ને ઈચ્છા છે ઉપર છલ્લે, એમાં કઈ દમ નથી. તો જેને લક્ષ્ય હોય તેને ક્રમથી યથાર્થ ભાવના આવે. લક્ષ્ય વિનાની ભાવના એ ભાવના નથી, એ ખાલી વિકલ્પ છે ને ઈચ્છા છે, રાગ છે. તે જ લક્ષ્ય, તે જ ભાવના અને તે જ ચિંતનના, પછી એ જ લક્ષ્યમાંથી ખસે નહીં, ભાવનામાંથી ખસે નહીં. એનું જેનું જેનું ચિંતન સહેજે સહેજે ચાલ્યા કરે એટલે ઘૂંટાયા કરે. ભાવનાથી પછી એ જ ઘૂંટાયા કરે એને ચિંતન ના કહે છે. ઘૂંટાયા કરે એને ચિંતન ના કહે છે. શું? અને પછી તે સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે, અને એ સહજ પરિણતિ એની થઈ જાય. એ જ કર્તવ્ય છે, એ જ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. સર્વ મહાત્માઓની પછી તીર્થંકરથી લઈને, તીર્થંકર પરમ ગુરુથી લઈને અપર ગુરુ એવા નિર્ગ્રંથ ગણધરાદિ આચાર્યોથી માંડીને સર્વ જ્ઞાની પુરુષોની વારંવાર આ જ શિક્ષા છે કે આ પ્રકારે તું આત્માને લક્ષમાં લઈને ઓળખીને અંદરમાં સ્થિર થા તો તને અપૂર્વ અનુપમ એવી શાંતિ સુખ અને આનંદ પ્રગટ થશે. શાંતિ મળશે, સુખે મળશે અને આનંદ પણ મળશે. કેવું? તો વચનથી અગોચર એવું સુખ તને મળશે. નિરાકુળ વચનથી અગોચર કહી ન શકાય એવું, વર્ણવી ન શકાય એવું સુખ પ્રાપ્ત થશે. એની શિક્ષા છે, એની શિખામણ આપી છે, એનો બોધ આપ્યો છે. આમ કરવું એ જ બોધ આપ્યો છે. અને એ નિષ્કારણ કરુણાથી જીવ સુખી થાય એવી ભાવનાથી એ બોધ આપ્યો છે. તે સન્માર્ગની ગવેષતા, હવે મુમુક્ષુની વાત લીધી, તે સન્માર્ગની ગોતતા, ગવેષતા એટલે શોધતા, પ્રતીત કરવા ઈચ્છતા એવા સન્માર્ગની વિશ્વાસ ધરાવતા અને તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા અને એ માર્ગ પ્રાપ્ત થાય એવી ઈચ્છા છે એવા આત્માર્થી જનને એને આત્માર્થી જન કીધો. કોણ છે આત્માર્થી? કે સન્માર્ગને શોધે છે, એમાં એને જે શોધે છે એમાં એને વિશ્વાસ છે માટે શોધે છે અને એને પ્રાપ્ત કરવાની એની અંતરંગ ઈચ્છા હોય છે. એવા આત્માર્થી જન્મે પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નિષ્ઠિત નિષ્પ્રણ નિર્ગ્રંથ ગુરુ અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. આ નિમિત્તો નિમિત્તના સ્થાનમાં ન રહીએ, અને નિમિત્તનો વિવેક નથી અને આત્માનો કે ઉપાદાનનો પણ વિવેક હોઈ શકે નહીં. એટલે એ વાત સાથે સાથે લીધી છે. જો ખરેખર તમે એ માર્ગને શોધવા ઈચ્છતા હો, પ્રાપ્ત કરવા ઈચ્છતા હો, તો પરમ વિતરાગ સ્વરૂપ દેવ છે. એવા દેવ છે, દેવ પરમ વિતરાગ સ્વરૂપ છે. માત્ર વિતરાગ સ્વરૂપ છે, પરમ વિતરાગ સ્વરૂપ છે. ક્યાંય રાગનો અનંતમાં ભાગે પણ, અનંતમાં અંશે પણ કોઈ પ્રકાર વિદ્યમાન હોઈ શકે નહીં. સંપૂર્ણ વિતરાગ સ્વરૂપ દેવ ગુરુ કેવા સ્વરૂપ નિષ્ઠિત નિષ્પ્ર, જે સ્વરૂપમાં લીન છે, સ્વરૂપમાં નિષ્ઠિત નિષ્ઠા છે, જેને સ્વરૂપ લીન છે અને બહારના જેમને કોઈ પણ પ્રકારની સ્પૃહા નહીં હોવાથી તિલતુષ માત્ર પરિગ્રહ જેમને હોતો નથી, એવા જે નિગ્રંથ ગુરુ અને એમણે જે વ્યવહાર બતાવ્યો તે પરમ દયામૂળ ધર્મ વ્યવહાર, કોઈ પણ પ્રાણીને દુઃખ ન પહોંચે એ પ્રકારનો વ્યવહાર, દયામૂળ ધર્મ વ્યવહારનો અર્થ એ છે. કોઈ પણ પ્રાણીને મનથી વચનથી કાયાથી પત્રે સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્રક સંક્ષેપીએ છીએ. અત્યારે સ્મરણમાં આવી ગઈ અમને ગાથા, સ્મરણ સંપ્રાપ્ત થઈ, સ્મરણને પ્રાપ્ત થઈ. ભીષણ મરણ મરે ગઈએ, તિરે ગઈએ, કુદેવ મને કહ્યું મને ગઈએ, પત્તો સુતી દુઃખમ ભાવહી જીન ભાવના જીવ. ભયંકર નરગતિમાં તેની જ ગતિમાં એ પણ ભયંકર છે અને માથી દેવ ગતિમાં, કેમ કે હારો દેવ થાય નહીં, એવો સુની દ્રષ્ટિ દેવ થાય એવા વૈમાનિક દેવતા તો જાવ નહીં, એટલે કુદેવ થાય ભૂત પ્રીતના ભૂતળા પુત્ર એમાં થાય ને આકુલતા ભોગવે, બહુ આકુલતા હોય છે. માથી દેવ ગતિ તથા મનુષ્ય ગતિમાં હરીજી તું તીવ્ર દુઃખને પામ્યો છો, કાર્ય ગતિમાં ઘણા દુઃખને તે ભજવા છે, માટે હવે તો જીન ભાવના ભાવ હું જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમીને સ્વરૂપસ્થ થઈ ગયા છે તે પરમ શાંત સ્વરૂપ ચિંતનના હું એને જીન ભાવના કહેવામાં આવે છે. સ્વરૂપ ચિંતનના સ્વરૂપ ભાવના તે જીન ભાવના છે. જીન ભાવના ભાવ જેથી તેવા અનંત યોગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય એવી સ્વરૂપની ભાવના ભાવ કે ચારે વૃત્તિમાંથી છૂટીને ચારેના દુઃખનો વિયોગ કરીને પરમ અવ્યાબાધ સુખમાં બિરાજમાન થયા એવી ભાવના ભાવ એ ગાથાને પ્રેરણા આપે છે. સ્વરૂપની ભાવનાને પ્રેરણા આપી શકે હેજી તો બહુ દુઃખ ભોગ્યું અનંતકાળમાં અનંત અનંત દુઃખ ભોગવતો આવ્યો છો હવે તમે સુખની સંપત્તિ મળે એવી જીન ભાવના નિજ સ્વરૂપની ભાવના ઓમ શાંતિ 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 એ રીતે પત્ર અહીંયા પૂરો કર્યો છે.
દેવાદિ કૃષ્ણ મંગળ વાદ.